एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला लिखित रचनावली 147 एक स्वप्न सुखुन लेखक कला प्रकाश पठन शैलेश राष्ट्रगीत गाइए छे पंजाब सिंध गुजरात मराठा द्रविड़ उत्कल बंग इमा आवतु सिंध हवे भारत मा नथी। सहज कल्पना करो कि जे धरती में मूल नाखीने वसता होइए जेने जन्मभूमि के पादरे वतन मानता होइए ते रातोरात परदेशी भूमि बनी जाए ने कौमी जंग ने लोहिया हिंसाखोरी ना डर थी बधु छोड़ीने परिवार साथे भागवू पड़े कोई अजाणी दिशा में कोई अजाण्या मार्ग पर अजाण्या प्रारब्ध तरफ ऊपर आभ ने नीचे धरती ए सिवाय આશ્રયનું કોઈ સ્થાન નહીં। તમને નિરાશ્રિત ઘોષિત કરવામાં આવે તમારો પરિવાર વેરવિખેર થઈ જાય પાકા મકાનોના કાયમી વસવાટમાંથી તંબુના કોઈ હંગામી મુકામ પર મૂકી દેવામાં આવે અને હારબંધ ઊભા રહી રોટલા ઉઘરાવતા કરી દેવામાં આવે એવા વિસ્થાપિતોની વેદનાને કોઈ શું સમજી શકે। દેશના ભાગલા વખતે સિંધને છોડીને આવેલા સિંધીઓએ આ બધું વેઠ્યું છે। આજે ભારતભરમાં ઠેર ઠેર જ્યાં જ્યાં જગા મળી ત્યાં ગોઠવાઈ ગયેલા પોતાના જ દેશમાં આ અજાણ્યા ભારતીયોની કઠોર મહેનત અને એમનો દિવસ રાતનો સંઘર્ષ તો કોઈ સિંધી લેખકની કથા સૃષ્ટિમાં પ્રવેશ કરીએ ત્યારે હુબહુ થાય છે। શ્રીમતી કલા પ્રકાશ સિંધીની લેખિકા છે। દેશના ભાગલા વખતે સિંધી નિરાશ્રિતોની જેમ આ લેખિકા પોતે પણ પોતાનું વતન સિંધ છોડીને ભારતમાં આવેલી અને નવી પરિસ્થિતિ સાથે સમાધાન કરીને એણે ફરીથી વસવાનો પ્રયત્ન કરેલો। અહીં આવીને રોજીરોટી બાળકોનું ભણતર એમના લગ્નવિવાહના સુખોનું સ્વપ્ન ફળે એ માટે સર્વસ્વ દાવ પર લગાવેલું। લેખિકાએ પોતાને જ નાયિકા બનાવીને એક નવલકથા આપી છે। એનું નામ છે એક સ્વપ્ન સુખોનું। આ નવલકથાની નાયિકા નિર્મલાનું પાત્ર લેખિકાના અંગત અનુભવમાંથી ઘડાયેલું છે। કથા વડીલ રામચંદ્રના પરિવારની છે, પરિવારના સંઘર્ષની અને એના પુત્રોની છે। રામચંદ્ર સિંધમાં બહુ પૈસાદાર નહોતો પણ 6 ઓરડાના મકાનમાં 2 ગાયો અને 2 ભેંસો રાખીને આરામથી ગામ વચ્ચે મોભાદાર જીવતો હતો। પણ દેશના ભાગલા થતાં બધું છોડીને એને નીકળી જવું પડ્યું। મુંબઈના મુલુંડ ઉપનગરમાં એ પોતાની પત્ની 2 દીકરાઓ અને 2 દીકરીઓ સાથે 2 ઓરડાનું એક મકાન ભાડેથી લઈને વસવા પ્રયત્ન કરે છે। ઘણી રજળપાટ અને ઘણા અપમાનો પછી એને માંડ એક નાની સરખી નોકરી મળે છે પણ એમાં એનો ગુજારો શક્ય નથી। ત્યાં નાની દીકરી શાંતિ માંદી પડે છે, દવાદારૂના પૈસા નથી। રામચંદ્ર શું કરે, ઉધાર કોની પાસે લે અને લે તો ચૂકવે ક્યાંથી? સારવારને અભાવે દીકરી ગુજરી જતા રામચંદ્ર ગાંઠ વાળે છે કે ગરીબી અને અસહાયતાને કારણે પોતે તો કશું કરી શક્યો નથી પણ એના 2 દીકરાઓની જિંદગી પર ગરીબીનો ઓછાયો નહીં પડવા દે। રામચંદ્ર મોટા દીકરા શ્યામને વિદેશ મોકલવા માંગે છે પણ મેટ્રિકમાં પ્રથમ શ્રેણીમાં પાસ થનાર શ્યામને થોડો વખત એ રેલવેની નોકરીએ લગાડે છે જેથી નાના દીકરાનું ભણતર અને ઘરના ખર્ચમાં મદદ મળે। રામચંદ્ર પાસે નાના દીકરા મોહનને ડૉક્ટર બનાવવાનું સ્વપ્ન છે। છેવટે શ્યામનું વિદેશ જવાનું ગોઠવાય છે, નોકરીમાંથી રાજીનામું આપે છે પણ રેલવેની નોકરી દરમિયાન શ્યામ નિર્મલા નામની કોઈ છોકરીના પ્રેમમાં પડેલો હોય છે। નિર્મલા એકદમ ગરીબ કુટુંબમાંથી આવે છે। નિર્મલાના પિતાના આગ્રહથી રામચંદ્ર શ્યામને નિર્મળા સાથે પરણાવીને વિદેશ મોકલે છે અને નિર્મલાને પોતાની સાથે રાખે છે। શ્યામના ગયા પછી નિર્મલા એક પુત્રને જન્મ આપે છે। 3 વર્ષ પહેલાં જ બહેન કમલાના લગ્ન વખતે શ્યામ પાછો ફરે છે ત્યારે નિર્મલા અને પુત્રને જોઈને વિદેશ વસવાનું દુઃખ ભૂલી જાય છે। વિદેશમાં શ્યામને મિસ રોઝીનો પરિચય થયો હોય છે। વાત વાતમાં મિસ રોઝી કહે છે કે એને હિન્દુસ્તાની પુરુષ બહુ ગમે છે કારણ તેઓ પોતાની પત્નીઓને બહુ પ્રેમ કરે છે. પછી મિસ રોઝી ઉમેરે છે કે કેવું સારું હોત હું તારી પત્ની હોત. શ્યામ એને ચીડવે છે અને કહે છે કે હવે એનો કોઈ ચાન્સ નથી, એ તો એક બાળકનો બાપ પણ બની ચૂક્યો છે. એટલું જ નહીં, હવે તો બીજું બાળક પણ આવવાનું છે. આમ છતાં રોઝી શ્યામની વિદેશમાં વાનગી વચ્ચે પૂરી ચાકરી કરે છે અને સારી દોસ્ત બનીને રહે છે. બીજી બાજુ નિર્મલાની નણંદ કમલા સગર્ભા થાય છે. નિર્મલાની સાસુ એને પોતાને ઘેર આવીને રહેવા માટે સમજાવે છે જેથી એને સારું પોષણ મળી શકે. એ વખતે અનાયાસ નિર્મલા પોતાના તરફ બતાવવાથી બેકાળજીને ધ્યાનમાં લઈ સાસુને ટોણો મારે છે અને વાત વખરે છે. ડિયર મોહન ભાભી નિર્મળાને સમજાવે છે કે માતા પિતાની દશા દયનીય છે, એમના તરફ ગુસ્સો રાખવાની જરૂર નથી. નિર્મલાને પણ સાસુને દુભાવ્યાનું દુઃખ છે. ત્યાં વળી નવો મુદ્દો ઊભો થાય છે. મોહન મીના નામની કોઈ છોકરીના પ્રેમમાં હતો અને મીનાના પૈસાદાર મા બાપે એવી શરત મૂકેલી કે એમના પૈસાથી તૈયાર કરેલી હોસ્પિટલમાં મોહન અહીં જ કામ કરે અથવા અમેરિકા જઈને નોકરી કરે. મોહનને આ બંને વાત મંજૂર નહોતી. શ્યામ પાછો ફર્યો છે. નિર્મલાના પિતાનો સ્વર્ગવાસ થયો છે. એમના ક્રિયાકર્મ પર શ્યામ અને નિર્મલા ગયા હોય છે. ત્યાં મોહન અમેરિકા જવાનું અને લગ્ન કરવાનું નક્કી કરે છે એ જણાવવા પહોંચી જાય છે. પિતા રામચંદ્રને આની ખબર પડતા ગુસ્સે ભરાય છે અને દહેજની માગણી વગર મોહનનું લગ્ન કરવા તૈયાર નથી. રામચંદ્રનું માનવું છે કે શ્યામના નિર્મલા સાથેના લગ્ન વખતે નિર્મલાની ગરીબ સ્થિતિને કારણે દહેજ નહોતું માગ્યું, પણ પૈસાદાર વહુ પાસેથી દહેજ લેવામાં કોઈ વાંધો નથી. પુત્ર મોહન દહેજ માટે તૈયાર નથી. એ પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરી લગ્ન કરે છે. રામચંદ્ર દુઃખી દુઃખી છે. આજ સુધી બાળકો માટે વેઠેલું કષ્ટ, છતાં બાળકો પોતાના ન રહ્યા. શ્યામ મનોમન મિસ રોઝીને કહે છે કે રોઝી, આજ સુધી તે ભારતીય પુરુષને જોયો હતો, હવે આવીને ભારતીય નારીને જો. અહીં નિર્મલા જેવી પત્ની છે, પતિની સાથે દુઃખ પણ સુખ છે એમ માનીને જેણે 7 વર્ષ બધા જ સુખ છોડી દીધા હતા. અહીં મોહનની પત્ની મીના જેવી વહુ છે જેણે મા બાપના 1,00,000 રૂપિયા એટલા માટે ઠોકરે માર્યા કે પતિ મોહન પોતાના પગભર સ્વમાનભેર ઊભો રહી શકે. અને સૌથી વધારે તો એની મા છે જેણે જીવનના 40 વર્ષની લાંબી સફરમાં પતિની ઈચ્છાનું ઉલ્લંઘન કર્યું નથી. આમ આઝાદી પછીના 12 વર્ષમાં ગરીબીનો માર ખાધો, એનાથી બચવા પ્રયત્નો કર્યા છતાં રામચંદ્ર પરિવારના બધા સુખો સપના જ રહી ગયા. લેખક મંત્ર આપે છે કે જિંદગી એક એવો પ્યાલો છે જે ન તો પીવાય છે ન તો ઢોળાય છે. સિંધીઓના સંઘર્ષની પ્રતિનિધિ આ નવલકથા વાસ્તવિક જીવનની કપરી બાજુઓને પ્રત્યક્ષ કરી આપે છે.